તારીખ 6/8/1989, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 277 અને 278 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 198.
પરિણમેલો છે ત્યારે પણ તેનું સ્વરૂપ પારદર્શક અને શુદ્ધ છે. રંગીત દશા એ સ્ફટિકની દશા છે, સ્ફટિકના પરમાણુઓ પરિણમેલા છે. એવું નથી કે સ્ફટિકમાં લાલપણાનો ભ્રમ થયો છે. ખરેખર પરમાણુઓ રંગીત દશાએ પરિણમ્યા છે, તો પણ તેની નિર્મળતા ગુમાઈ વાગ્યા. સ્ફટિકની સ્વચ્છતા અને નિર્મળતાનો ત્યાગ કર્યા વિના, પોતાનું સ્ફટિકપણું છોડ્યા વિના એવી વિકૃત દશા ઉત્પન્ન થઈ છે, એ ન્યાય વાત કરવી છે. 150માં પાને 5મી નીતિથી સિદ્ધાંત સ્વરૂપ કરે છે, તેમ કરીને તેમ વિકારી અધૂરી દશા વખતે પણ જીવના વિદ્યમાન નિર્વિકારી પરિપૂર્ણ સ્વભાવનું નિધાન થઈ શકે છે. જો એમ ન હોય તો કોઈ પોતાના શુદ્ધ સ્વરૂપને અવલંબી શકે નહીં. જે શુદ્ધ સ્વરૂપથી મૂળ સ્વરૂપથી અનાદિથી પોતે અજાણ છે અને એ અજાણ રહેવાનું કારણ પોતાની વર્તમાન અધૂરી વિકારી દશા રૂપે પોતાને સ્વીકારી લીધો છે. એ સ્થિતિમાં પણ જો એ પોતાના મૂળ સ્વરૂપને ન સમજી શકે, ન ઓળખી શકે, ન એને વિધી શકે, અનુભવી શકે, તો કોઈનો છુટકારો ન થાય. એટલે એ દશાનો ત્યાગ થઈ શકે છે. એ દશા વખતે પણ હું પરિપૂર્ણ છું, અધૂરી દશા વખતે પણ હું પરિપૂર્ણ છું, વિકાર દશામાં ઉત્પન્ન છે તે વખતે પણ હું સ્વરૂપે કરીને નિર્વિકાર છું, એવા સ્વરૂપનું એવા સ્વભાવનું ભાન થઈ શકે છે. પાણી ડોળું હોય ત્યારે પણ એનું સ્વરૂપ નિર્મળ છે એમ નિર્ણય થઈ શકે છે, એમ જ્ઞાન થઈ શકે છે, એમ સ્વરૂપનું જ્ઞાન થઈ શકે છે. જ્ઞાન ખુલ્લું છે એમ કહેવું છે. પછી જ્ઞાનના કારણે શ્રદ્ધા પલટશે, જ્ઞાનના કારણે પુરુષાર્થ અને ચારિત્રની ઉત્પત્તિ થઈ જશે. અને જ્ઞાન ખુલ્લું છે એટલે જ્ઞાન સાધન છે એમ કહેવું છે. જ્ઞાન જ સાધન છે. સ્વરૂપને ઓળખવામાં પણ જ્ઞાન સાધન છે, એટલે નિર્ણય કરવામાં પણ જ્ઞાન સાધન છે, અનુભવ કરવામાં પણ જ્ઞાન સાધન છે. અથવા મિથ્યાત્વની અવસ્થામાં જ્ઞાન એક જ સાધન છે ને બીજું કોઈ સાધન નથી. જ્ઞાન એક જ સાધન છે. જ્ઞાન પણ સાધન છે અને બીજું પણ કઈ સાધન છે એમ પણ નથી. જ્ઞાન એક જ સાધન છે. પંચાધ્યાયમાં તે વિષય સ્પષ્ટ કર્યો છે કે પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધનાદિ વિશેષિત. આત્માના સાધનને વિધિને વિચારણા કરવામાં આવે તો પ્રસિદ્ધપણે, કેમ કે આ વિષય અનાદિકાળથી પ્રસિદ્ધ છે. જ્ઞાન પ્રસિદ્ધ છે અને જ્ઞાન સાધન છે એવું પણ આગમની અંદર પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ જ્ઞાનમ એકમ, આ પ્રસિદ્ધ વાત છે. સ્વાનુભૂતિ એક હેતુ જ છે, સ્વાનુભૂતિનો એકમાત્ર હેતુ છે. તસ્માત પરમમ પદમ, માટે એને પરમપદ કહીએ છીએ. જ્ઞાનને પરમપદ નામ આપ્યું, પરમ એટલે અગ્રસ્થાન આપ્યું. જ્ઞાન તો અનંત છે, પણ જ્ઞાન સાધન હોવાથી એને વિશેષ સ્થાન દેવામાં આવે છે. એટલે સ્વભાવનું માન થઈ શકે છે આવા શુદ્ધ સ્વભાવના અનુભવ વિના મોક્ષ માર્ગનો પ્રારંભ પણ થતો નથી. એટલે કે સમ્યક દર્શન આદિ ધર્મની શરૂઆત શુદ્ધ સ્વભાવના અનુભવ વિના થતી નથી. બીજી કોઈ પણ એ પછીની ક્રિયા કરી લઈએ એટલે એને ધર્મ છે એમ નથી. જેમ કે ત્યાગ કરી લઈએ, શાસ્ત્ર મુખપાઠ્ય કરી લઈએ એટલે કંઈ જ્ઞાન છે ને ચારિત્ર છે એમ નથી. આવા શુદ્ધ સ્વભાવના અનુભવ વિના આવો એટલે પરિપૂર્ણ નિર્વિકાર શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના, શુદ્ધ સ્વભાવના અનુભવ વિના મોક્ષ માર્ગનો પ્રારંભ પણ થતો નથી. તો મને પણ આવવાનો તો પ્રશ્ન જ નથી, કે પંચમ ગુણ સ્થાનનું શ્રાવક પણ હોવાનો પ્રશ્ન જ નથી. મુનિપણું પણ નરકાદી દુઃખોના ડરથી કે બીજા કોઈ હેતુએ પળાય છે. અત્યારે સંપ્રદાયની અંદર મુનિપણું એટલા માટે લેવું કે નરકમાં જતા બચી જઈએ, પાપથી બચી જઈએ, તો અધોગતિમાં જતા બચી જઈએ એવો આધાર લેવાય છે. દુર્ગતિમાંથી બચવા જવાનો આધાર લેવાય છે, એ આધાર ભૂલ ભરેલો છે. આધાર તારા શુદ્ધ સ્વભાવનો લે એમ કેવું, બીજી કોઈ પર્યાયનો આધાર ન લે. નારકાદી દુઃખની પર્યાયનો આધાર પણ ન લેવો કે બીજી કોઈ પણ પર્યાયનો પણ આધાર ન લેવો. આધાર લેવા યોગ્ય એ પોતાનો શુદ્ધ સ્વભાવ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. એ સિવાય આધાર લેવા યોગ્ય બીજો કોઈ દ્રવ નથી, બીજો કોઈ ભાવ નથી. આ નક્કી કરવું, આ નિશ્ચયમાં ફેરફાર કરવાનો પ્રસંગ નથી. આ નિર્ણય અવિચલિત રહેવો જોઈએ. પછી શાસ્ત્રમાં પ્રથમ આવે કે તને ભવ ભયનો ડર નથી એમ કે, અથવા જેને ભવ ભ્રમણનો ડર હોય તો એને પાત્રતા છે એમ પણ આવે. પણ છતાં એ આધાર લેવાના સ્થાને નથી એટલી વાત નથી. કે કોઈ ભયના કારણે ધર્મ કરવો, કે ભયના ભય મટાડવાના હેતુથી ધર્મ કરવો, એ ધર્મ કરવાનો સાચો ઉપાય નથી, સાચું કારણ નથી, એ પદ્ધતિ સાચી નથી. મુનિપણું પણ નારકાદીના દુઃખોના ડરથી કે બીજા કોઈ હેતુએ પળાય છે. પછી વર્તમાનમાં કોઈને પ્રતિકૂળતા હોય તો એ પ્રતિકૂળતા દૂર કરવા માટે દ્વેષ ગર્ભિત વૈરાગ દૂરથી મને પણ ઉગીએ. કોઈ એમ સમજે કે આમાં સાધુ થવાથી ઘણું માન મળે છે માટે મને પણ લઈએ, અથવા હિંસાથી બચાય છે અને કુગતિથી બચાય છે માટે મને પણ લઈએ, એ બધા કોઈ પણ બીજા અન્ય કોઈ પણ હેતુથી જે સાધુ પણ લેવામાં આવે છે અને પાળવામાં આવે છે એ પદ્ધતિ બરાબર નથી એમ કહેવાય. અને એ રીતે સાચું મુનિપણું આવતું પણ નથી. શુદ્ધાત્મ સ્વભાવના આધાર સિવાય, અવલંબન સિવાય બીજી રીતે મોક્ષ માર્ગ પણ નથી અને મુનિપણું પણ નથી એમ સમજવું. તો શું પરિણામ હોવા જોઈએ ધર્મ માટે? કે હું કૃતકૃત્ય છું, મારું સ્વરૂપ પરિપૂર્ણ છે ઉપર આપણી ત્રીજી રીતમાં. સદા શુદ્ધ છે પોતે કેવો છે કે સદા શુદ્ધ છે, કૃતકૃત્ય ભગવાન છે એ ઉપર લઈ લીધું છે. એ વાતને જોર આવે છે કે હું કૃતકૃત્ય છું, પરિપૂર્ણ છું, સહજાનંદ છું, એમ કૃત્રિમાનંદ નહીં પણ સહજાનંદ છું, મારે કાંઈ જોઈતું નથી, અથવા કોઈની અપેક્ષા નથી, કોઈની આધારની જરૂર નથી, કોઈ દ્રઢ ભાવની મારે જરૂરિયાત નથી. પરિપૂર્ણ કહેવું અને કોઈ જોઈએ છે એમ કહેવું બે વાતને વિરુદ્ધતા છે. જેને કાંઈ જોઈએ છે એને પરિપૂર્ણતા સ્વીકારી નથી, જેને પરિપૂર્ણતા સ્વીકારી છે એને કાંઈ જોઈએ એ વાત રહેતી નથી. એટલા માટે તો અન્ય મતના સામે આ એક બહુ મોટી જૈન દર્શનની દલીલ છે કે તમે જે કોઈ પરમેશ્વરને માનો છો એ પરમેશ્વર પરિપૂર્ણ છે કે અધૂરા છે. તો અધૂરા તરીકે સ્વીકારે તો પરમેશ્વર પદ એ પદ લાગુ પડતું નથી, પરમ ઐશ્વર્યનું પદ લાગુ પડતું નથી. તો પરમ ઐશ્વર્યવાન છે પરમેશ્વર, તો પરમ ઐશ્વર્યવાન છે. ઓકે, એમને ઈચ્છા થાય છે, કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થાય છે, કેમ કે કાંઈ નહીં તો ભક્તનું ભલું કરવું એવી પણ ઈચ્છા થાય છે, કે સૃષ્ટિનું સંચાલન કરવું એવી પણ ઈચ્છા થાય છે. તો ઈચ્છા થાય છે એ પૂર્ણતાને સૂચિત કરે છે કે અપૂર્ણતાને પૂર્ણ કરે છે. જેને કાંઈ જોઈએ છીએ એ અધૂરો છે તો જોઈએ છીએ, પૂર્ણતામાં કાંઈ જોવાનું કોઈ જોઈએ એ વાત રહેતી નથી. એટલે કાં તો ઈશ્વરને તમે અધૂરા સ્વીકારો, જો ઈશ્વર કરતા માનવું હોય તો ઈશ્વરને અધૂરા સ્વીકારો, અને પરિપૂર્ણ સ્વીકારતા હોય તો આ બધી વાત બંધ કરો. તો જૈન દર્શનમાં જેવું ઈશ્વરનું સ્વરૂપ સ્વીકાર્યું છે એ જ સ્વીકારવું પડશે. બીજી રીતે સ્વીકારવાથી ઈશ્વર પણ જશે, ઈશ્વર પણ નહીં જઈએ, અધૂરા સ્વીકારવું પડશે. અહીંયા તો પોતાના સ્વરૂપની વાત છે કે પરિપૂર્ણ અને કૃત્યકૃત્ય હોવાથી અને પૂર્ણાનંદથી ભરેલ હોવાથી પોતાના આનંદ અને સુખ માટે કાંઈ જોઈએ છે એની વાત ખરેખર સ્થાન પામતી નથી. એવા સ્વરૂપના અવલંબને પરમ ઉપેક્ષારૂપ નું પહેલો સમજાઈ લીધું. પરમ ઉપેક્ષા આવે છે સર્વથા ઉપેક્ષા, પરમ એટલે સર્વથા ઉપેક્ષા. થોડી પણ અપેક્ષા છે સાધન દશામાં તો ઈચ્છાને અપેક્ષા દેખાય છે, ઈચ્છાને અપેક્ષાનો નિષેધ નથી દેખાતો સાધક દશામાં. જો માત્ર ઈચ્છાને અપેક્ષાઓ દેખાય છે અને એનો નિષેધ નથી દેખાતો તો તને સાધક દશા જ નથી દેખાતી. એ તો બીજા સંસારે જેવી જ કલ્પના તે કરી છે કે જેને એકાંતે અપેક્ષા છે પર પદાર્થની, સાધકને પરમ ઉપેક્ષા છે છતાં પણ ઈચ્છા થઈ આવે છે તો એનો નિષેધ વધે છે એમ. એવી પરમ ઉપેક્ષારૂપ સહજ ઉદાસીનતારૂપ ઉપેક્ષાની સાથે ઉદાસીનતા સહજ જ હોય છે. જેને અપેક્ષા છે એને ઉદાસીનતા ન રહે, પણ જેને ઉપેક્ષા છે એ પોતે જ ઉદાસીનતા છે. ઉપેક્ષા કહો કે ઉદાસીનતા કહો, જેને ઉપેક્ષા છે એને કોઈ બીજા પ્રત્યે આતુરતા રહેતી નથી. ઉદાસીનતા ને આતુરતા પ્રતિપક્ષ છે, ઉપેક્ષા ને ઉપેક્ષા પ્રતિપક્ષ છે. એને ઉદાસીનતારૂપ સ્વાભાવિક તટસ્થતારૂપ ત્રણ શબ્દ લીધા છે. પરમ ઉપેક્ષારૂપ, સહજ ઉદાસીનતારૂપ અને સ્વાભાવિક તટસ્થતારૂપ મુનિપણું. મુનિપણાના ત્રણ વિશેષણ લીધા છે. મુનિ કેવા હોય છે, કેટલી બધી ગરબડ થઈ ગઈ છે. જે લોકો અમને કોઈ આમાં હજી ચાંદ ડૂબી નથી એ પણ કહી શકે કે આવા તો મુનિ ન હોય. જેને હજી સાચો વાંચ્યા નથી, મુનિના સ્વરૂપની ખબર નથી, એ પણ અત્યારે મુનિને જોવે તો કહી દઈએ આવા તો મુનિ ન હોય. જૈન ના મુનિ આવા ન હોય, એટલી બધી ગરબડ ચાલે છે. કોઈ વ્યવહારનું ઠેકાણું નથી, પહેલી મહાવ્રત સત્ય મહાવ્રત, તો સાચું બોલવું એની પ્રતિજ્ઞાનું કોઈ ઠેકાણ નહીં. ગમે તે મોબાઈલ બોલે, વાત સાંભળી હોય, વાત વિચારી, કાંઈ નહીં, એમને એમ જીકે રાખે. આ બધી મોટી ગડબડ છે. મુનિપણામાં તો સહજ ઉપેક્ષા છે, આખા જગતની ઉપેક્ષા છે. શ્રીમદજીએ તો આથી 90-95 વર્ષ પહેલા આ વાત ગાય છે કે વંદે ચક્રી તથાપિ નમળે માનવા. ચક્રવર્તી વંદન કરવા આવે છે, સામું જોતા નથી. ચક્રવર્તી વંદન કરે છે માટે મારી મહાતા કોઈ ઘણી છે, કેમ કે 6 ખંડો ધણી મારા પગે પડે છે એવી અપેક્ષા નથી. એની એની પણ ઉપેક્ષા છે, કોઈની પણ ઉપેક્ષા છે. એવી અનુકૂળતાની ઉપેક્ષા છે, રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, બધું સરખું છે. સોનું ને પથ્થર સરખા છે, મિત્ર ને શત્રુ સરખા છે. અત્યારે તો કેટલા કષાય કરે, સામાન્ય માણસ કરે એવા. એને મિત્ર શત્રુ શત્રુ સરખા છે, સોનું પથ્થર સરખા છે, રિદ્ધિ સિદ્ધિ ને રજકણ સરખા છે, એવો સંભાવ પ્રત્યે છે. એટલે સર્વ પદાર્થ પ્રત્યે ઉપેક્ષા છે. મારે તો કોઈની જરૂર નથી. તિલતુષ માત્ર પરિગ્રહ નથી, તો એનો દેદાર છે. એટલે કોઈ જરૂર જ નથી, એ કહેવાની પણ જરૂર નથી. એને કુંકુનાચાર્ય મોક્ષ પાહુલમાં એ વાત લીધી છે. મુનિપણાનો મુખ્ય અધિકાર છે અષ્ટપાહુલની અંદર તો, કે જો જિનેન્દ્ર દેવે દેહને પણ પરિગ્રહ કર્યો, દેહને પણ પરિગ્રહ તરીકે નામ આપી દીધું, તો કહેવાની ભાગ્ય જરૂર છે કે મુનિને બીજો પરિગ્રહ હોય કે ન હોય એ સમજાવવાની જરૂર નથી. શરીરને જ પરિગ્રહ એવું નામ આપી દીધું હોય, જોકે એને તો જે દેહ છે એનો ઉપયોગ નથી. પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહ છે, ફેલાવ સહિત નહીં, ઉપયોગ ફેલાતો નથી, તો પરિગ્રહ એવું નામ આપ્યું સંયોગ જોઈને. તો મુનિરાજને બીજો કોઈ વસ્તુનો પરિગ્રહ હોય કે ન હોય એ ચર્ચાને અવકાશ નથી, ચર્ચા કરવાની જગ્યા નથી. આવી વાત
અનુવાદ
પંચમ કાળ નો પ્રભાવ એવો જ્યાં મિત્રાદ નું દર્શન ઘટતું જાય છે, ત્યાં અંદરો અંદર યાદવા સ્થળી અંદર લડવાનો, અંદર વેરનો, ઈર્ષાનો એવો જ પ્રકાર બધો અંદર થયા કરે. કેમ કે શક્તિ એમ જ તૂટે ને, બહારના આક્રમણથી શક્તિ તૂટતી નથી. બહારનું આક્રમણ થાય તો લોકો સંગઠિત થાય, કે આપણા ઉપર જોખમ આવ્યું છે, અત્યારે બુદ્ધિ ભૂલીને સામનો કરો. પણ આ અંદરો અંદર થઈ છે. પહેલા સીતાંબર જુદા પડ્યા, હવે દિગંબર જેટલા રહી ગયા, તો દિગંબરમાં અંદરો અંદર સામાન્ય બુદ્ધિ છે કે બીજા મત વાળા પોતાની શક્તિ વધારવા માટે પ્રલોભન આપીને પણ પોતાના સંપ્રદાયમાં સામેલ કરે છે. તો અહીંયા એ પ્રભાવના કરવાની વાત તો એક બાજુ છે, પણ અંદર આવ્યા હોય ને એને મારો કાપો આપણે.
કેમ બચવું હવે?
સાચી સમજણ કરી વાત. ગુરુદેવે સ્વાધ્યાય એટલા માટે કર્યા, સાચી સમજણ કરીને સાચે રસ્તે આવે, સમજીને સાચે રસ્તે આવે. બરોબર, સમજ્યા વગર નહીં, એમને આંધળું ક્યારે સમજીને આવે. બરાબર,
સાચી સમજણ કરે તો આવે જ આવે.
સાચી સમજણમાં જ્ઞાનનો સ્વભાવ ગુણને ઉત્પન્ન કરવાનો છે, અજ્ઞાનનો સ્વભાવ અવગુણને ઉત્પન્ન કરવાનો છે. સીધી વાત છે, અસમજથી અવગુણ ઉત્પન્ન થાય છે, સમજણથી ગુણ ગુણની ઉત્પત્તિ થાય છે. અભિપ્રાય પ્રગટ થઈ ગયા, યોગ્યતા વિરુદ્ધ અભિપ્રાયો સાંભળવા બેસે, સાંભળે સમોસરણમાં જ બેસે બેઠેલા, પણ વિરુદ્ધ અભિપ્રાય રાખીને બેઠા. વિરુદ્ધ અભિપ્રાય રાખીને સાંભળવા એટલે તીર્થંકર નો ઉપદેશ પણ નકામ. એવી પણ ઉપેક્ષા રૂપ સહજ ઉદાસીનતારૂપ મને તો વૈરાગ્ય શિખરના શિખામણી કયા છે, ક્યાંય પણ કુતૂહલ જેવું પણ નથી, એટલી ઉદાસીનતા છે કે કોઈ વિષયમાં કુતૂહલ થતું નથી. 6 મહિને 2 મહિને 1 મહિને નગરમાં પ્રવેશ કરે, મને તો જંગલમાં પણ ઊંચું જોવે નહીં. ક્યાં ગામ કેવું છે, ગામના લોકોનું, ગામની સુંદરતા, મકાનો કેવા છે, એટલે ઉદાર ક્રિયા સંગીત ચાલે છે. સારા ઊંચું જોઈ શાંતિની મૂર્તિ હોય, શાંત પણ હેલે કોઈ પડદાહન કરે તો પાછા વળે બીજા દરવાજેથી બહાર નીકળી જાય. બરોબર, પ્રતિક્રિય આહાર લેવા આવેલા હોય પણ આહારની અપેક્ષા નથી,
આહારની
અપેક્ષા નથી. કાંઈ કેવું કારણ બને આવે છે, કોઈ નનામી સામે જોવે મૃત્યુ થયું હોય, સ્મશાન લઈ જતા હોય, ખલાસ આહારની વૃત્તિ મરી જાય છે. દ્વેષ નથી થતો, મને અંતરાય પીડ્યો, હવે મારે આજે ઉપવાસ કરવો પડશે, કેમ કે મુનિમાં મુનિનો આચાર છે, એની વૃત્તિ બની જાય છે. આ સંસાર છે, એવો કોઈ અમૂલ્ય અમૂલ્ય મનુષ્ય આયુને પૂરું કર્યો, અમૂલ્ય એવા મનુષ્ય આયુને
પૂરો કર્યો.
એ દિવસે એને આહારની વૃત્તિ નથી, તો હગાવાલા મરી જાય તો જમીન જાય સંસાર. સંસાર તો પરણમી ગયા છે, મને રાત તો નિમન થઈ ગયું છે, તોય કઈ એવો પ્રસંગ ઉદયમાં અમે આવી જાય છે, એમના વૈરાગમાં વૃદ્ધિ થઈ જાય છે કે અરે તને આહારનો વિકલ્પ છો, નિરાહારી આત્મા છે એને આહારનો વિકલ્પ છો, ફટ પાછા અને સ્વાભાવિક તટસ્થતા રૂપ ક્યાંય રાગ નહીં, કઈ દ્વેષ નહીં, સંભાવ એવું મને પણ દ્રવ્ય ભાવના અનુભવ વિના કદી આવતું નથી. આવું જે કૃતકૃત્ય અને પરિપૂર્ણ દ્રવ્ય છે, અનંત આનંદનું પરમાનંદનું જેમાં પૂર છે, એના અવલંબન વિના જીવના પરિણામ બહાર ગયા વિના રે નહીં, બહાર જ જાય, બીજે બીજો એનો ઉપાય જ નથી. અંદર આનંદ અમૃતને વેદનમાં ન લઈએ તો એના પરિણામ બહાર ગયા વિના સીધી જ વાત એ એક જ એવો સ્વભાવ છે. સહજ આનંદ પરિપૂર્ણ આનંદ નિરાકુણ આનંદ અમૃત એક એવો સ્વભાવ છે કે જેને લઈને આખા જગતને તુચ્છ જોવામાં આવે છે. આખા જગતની તુચ્છતા ભાસે છે અથવા જગતનો કોઈ પણ પદાર્થ આકુલતાનું નિમિત્ત જણાય છે. નિરાકુરતાનું નિમિત્ત નહીં પણ એના અવલંબને આકુરતા થાય એમ દેખાય છે. એટલે ત્યાં અવલંબન લેવાનું એને અપેક્ષા રહેતી નથી. એ સમ્યક દર્શનથી એ બધી શરૂઆત થઈ ગઈ છે. તો મને દશામાં તો સાક્ષાત પરિણમન છે પણ સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રને ઇન્દ્રાસન આપોતાને નિમિત્ત જોવામાં આવે છે. એક ન્યાય જ્ઞાનનું જ્ઞેય છે આખું જગત, એક ન્યાય એ આપૂર્તાનું નિમિત્ત છે. બંને ન્યાય છે જુદા જુદા દ્રષ્ટિકોણ, બંને ન્યાય છે, બંને ન્યાય છે. તેથી આવી વિતરાગતા દ્રઢ સ્વભાવના અનુભવ વિના કદી ઉત્પન્ન ન હોઈ શકે. આવા શુદ્ધ દ્રઢ સ્વભાવના એટલે કે જ્ઞાયક સ્વભાવના નિર્ણયના પુરુષાર્થ પ્રત્યે તેની લગ્નિ પ્રત્યે મળવાનો પ્રયાસ એટલે પ્રયત્ન આત્માર્થીઓએ એટલે કે ભવભ્રમણથી મૂંઝાયેલા મુમુક્ષુએ કરવા જેવો છે. છેલ્લું વચન છે એ મુમુક્ષુને માટે લીધું છે. એક બોલમાં કેટલી વાત લીધી છે કે સ્વરૂપ શરૂઆતમાં સ્વરૂપનો મહિમા કર્યો, એ મહિમા કરતાં કરતાં મુનિપણાનો વિષય થોડો છે લઈ લીધો કે મુનિ કેવા હોય, વિતરાગી મુનિ કેવા હોય, અને ત્યાર પછી મુમુક્ષુ એ શું કર્તવ્ય છે એ છેલ્લી વાત લીધી છે કે જે જીવ આત્માર્થી છે, આત્માની પ્રાપ્તિ સ્વાનુભવની પ્રાપ્તિ એવી જેની ભાવના છે એને આત્માર્થી કહેવામાં આવે છે. એવી જેની અંતઃકરણથી ભાવના છે એ આત્માર્થી છે. એને ભવભ્રમણ થાય એની એક ગુંજવણ છે. ભવભ્રમણનો નાશ થાય તો ગુંજવણ મટે અને એ ભવભ્રમણનો નાશ સ્વસંવેદન થયા વિના અથવા ભવભ્રમણ રહિત આત્માની અનુભૂતિ થયા વિના કોઈ રીતે થતો નથી. તેથી એ ભવભ્રમણથી મૂંઝાયેલો છે. ભાવના નાશનું કારણ એ રૂપ જે પરિણામ, એ પરિણામને જ્યાં સુધી પોતે ઉત્પન્ન કરતો નથી ત્યાં સુધી એને બરાબર ખ્યાલ છે કે અનંત ભવભ્રમણનું સત્વ અજ્ઞાનને વિચારતુંમાં ચાલુ છે. જે રાગ સાથે એકત્વ થાય છે એ અનંત ભવભ્રમણનું કારણ છે. અનંત અનુબંધી છે ને અનંત ભવ સુધી જે કષાયની વાસના છે એ અનંત ભાવ પર્યંત રહે છે. ચાર વિધિ છે ને સંજ્ઞા અનંત ભાવ થી ચાલુ જ છે. ચાર સંજ્ઞા અનંત ભાવ થી ચાલુ છે કે નહીં? અનંત ભાવ સુધી ચાલુ જોઈએ. અનંતાનુબંધી છે એની મૂંઝવણ છે. આ ભાવમાં આવું સુખ હોય, આ ભાવમાં આવી અનુકૂળતા હોય એમ નથી. દેવનો ભાવ સારો છે, મનુષ્યમાં પણ શૂન્યનો ઉદય હોય તો સારું છે એ નથી, મૂંઝાયેલો છે એમ કીધું છે. ભાવ ભ્રમણથી મૂંઝાયેલા જે મુમુક્ષુ છે એ આવા આવા એટલે કે પરિપૂર્ણ કૃત્ય શુદ્ધ દ્રઢ સ્વભાવનો જ્ઞાયક સ્વભાવનો નિર્ણયનો પુરુષાર્થ કરવો, નિર્ણયના પુરુષાર્થ નિર્ણયનો પ્રયાસ કરવો પ્રથમ એ વાત છે. કેમ કે અનુભવ એ પહેલા થતો નથી. નિર્ણયના પુરુષાર્થ પ્રત્યે તેની લગ્ની પ્રત્યે વળવાનો એને એની પોતાને તીવ્રતા આવે, ભાવનાની તીવ્રતા આવે છે. ત્યારે લગ્ની લાગે છે એટલે એ જ જોઈએ અને એ ન મળે ત્યાં સુધી એને ચેન પડે નહીં. એ પ્રકારમાં એવા પ્રકારના પરિણામમાં આત્માથી આવવું જોઈએ તો એને પોતાના દ્રઢ સ્વભાવનું અવલંબન આવે, નિર્ણય થાય, મનમાં આવે અને અવલંબન થાય. નહીતર ઠીક છે, ઘણા વર્ષ થશે તો આપણને લાભ થઈ જશે એવું કોઈ કાળના લાંબાપણા સાથે પણ એનો કોઈ મેળ નથી. કામ કરે તો અંતરમૂર્ધનું છે અને ઉપર ઉપરથી ચાલે તો આનંદ કાળથી ચાલ્યો જ છે અને અનંત કાળથી ચાલે તો પણ પત્તો લાગે નહીં એવી પરિસ્થિતિ છે. ખરેખર શું છે કે કોઈ પણ કાર્ય એની વિધિએ થાય,
આધાર આપે છે.
કરવું છે શું? ખાલી કાળ પસાર કરવો છે? શું હેતુ શું છે? વિતરાગ માર્ગ છે. માર્ગ તો વિતરાગ છે ને, વિતરાગ ને માર્ગ એ ચાલુ છે. એ તો અન્ય મૂર્તિમાં બાબા એથી વધારે ત્યાગી હોય છે, એથી વધારે તપસ્વી હોય છે, તો એનો વધારે મહિમા કરવો શું કરવો? અન્ય મતમાં બાબા એવા બાબા જોયા છે, પંચાંગની તપ તપે છે, શું ધૂમ ધપતો ચામડી ફાટે એવો ઉનાળ તડકો હોય તો પાંચ પાંચ છ છ કલાક તડકા મારીએ, અગિયાર વાગ્યાથી તપ શરૂ કરે, એટલો તડકો હોય છતાં ફક્ત હળગાવે પાછળ ચણા શું કુંડાળો કરે, છ ફૂટ ડાયામીટરનો કુંડાળો કરે, પાંચ ફૂટ છ ફૂટ ચણાનો સળગાવે. હા, બધા અન્યમતીના મંદિરમાં આજે આવે છે બાબા, બાર બાર વર્ષ ઉભા રહીએ, વીસ વીસ વર્ષ ઉભા રહીએ, પગ થઈ ગયા, હાથી પગાર થઈ ગયા, ઉભા રહીને પગ હાથી જેવા હાથી પગા થઈ ગયા હોય તો ઉભા રહીએ, ઊંઘે ઉભા ઉભા, ઊંઘવાનું ઉભા ઉભા, સુવાનું નહીં. એમ તો મહિમા કરવો કે નહીં, કઈ સાધુપણું છે, કઈ મુનિપણું છે, જે વિતરાગનો માર્ગ છે એમાં બીજો ચીલો ચાતરી ન શકાય. ખરે વાત આ છે, વિતરાગની આજ્ઞા તોડવી એ સૌથી મોટું પાપ છે. આજ્ઞાનો ભંગ કરવો, આજ્ઞાની વિરુદ્ધ ચાલવું, એ બધા અન્ય મતો એમાંથી ઊભા થયા છે. આજ્ઞા તોડવાથી ઊભા થયા છે, નહીં માનવાથી ઊભા થયા છે, બીજું કાંઈ નથી. એટલે પહેલી વાત એ છે કે વિતરાગની આજ્ઞા શું છે, મુનિપણું શું છે, શ્રાવકપણું શું છે, સમ્યક દર્શન શું છે, આપણે પહેલાં સમજવું જોઈએ. એમને સમજ્યા વિના લાગી જાય પછી બીજા એને અનુસરે ભાઈ જો આ પુસ્તકમાં લખ્યું છે એમ ચાલવાનું. એટલે એમ કહ્યું છે કે ઉચ્ચ સૂત્ર સ્વરૂપ બીજો કોઈ પાપ નથી, એ ઉચ્ચ સૂત્ર કહ્યું છે. ભગવાનના સૂત્રને તોડીને બીજી રીતે સૂત્રની રચના કરી છે એના જેવું કોઈ મોટું પાપ નથી. અનુકુંડાચાર્ય અષ્ટપાવડુમાં સ્પષ્ટ લખ્યું છે કે નિગોદમાં જાય, જે નરકમાં ન જાય એવું લખ્યું. એમને વાતને જરા વધારે સ્પષ્ટ કરતા કે પ્રભુ તમે આવી મોટી સજા આપો છો, આ તો ઉઘાડા પગે ચાલે છે, ઉના પાણી પીએ છે, બૈરાણ સૂત્રનો ત્યાગ કર્યો છે, દુકાન ધંધા કારખાના છોડી દીધા છે, એને તમે નિગોદની સજા પાછા પોતાને પોતે વાતને સ્પષ્ટ કરવા માટે એમ કે કાકડીના ચોરને ફાંસીની સજા, એને કેમ મોટી ચોરી કરી છે, આપણી મોટી સજા આપો છો? તો કે એની કાકડીની ચોરી નથી કરી, વિતરાગનું ઘર રચ્યું છે, સર્વજ્ઞ પરમેશ્વર ભગવાનના ઘરમાં ચોરી કરી છે, એમ કોઈ રાજાના મહેલમાં ચોરી કરે અને કોઈ ઝૂંપડીમાં ચોરી કરે. કોઈ એમ કે મારી ઝૂંપડી પછી પાણીનો ગોળો ચોરાઈ ગયો અને રાજાના ઘરમાં આવીને ચોરી કરી જાય, ભલે એ નાની ચીજ ચોરી જાય, એમ વચ્ચે ફેર છે કે રાજાના ઘરમાં જવાની હિંમત કરી આવે? આ ચોર ને કેટલી બધી બહાદુરી સમજવી, આ કેટલો ભયંકર ચોર સમજવો, મોટી સજા એવી વાત છે. સત્ય શું છે એ સમજવું. કોઈ સંપ્રદાય આત્માનો નથી, કોઈ સંપ્રદાય આત્માનો
નથી.
સંપ્રદાય બુદ્ધિ પાપ બુદ્ધિ છે. સંપ્રદાય બુદ્ધિ છોડવી જોઈએ. સત્ય શું છે? મારે સત્ય સાથે સંબંધ છે, મારું સત્ય સ્વરૂપ સમજવું છે, અને જેવું નિર્દોષ મારું સત્ય સ્વરૂપ છે એવા જ મારા પરિણામ હોઈ શકે, એવી જ મારી દશા હોઈ શકે, મારી દશા બીજી શું કરવા હોઈ શકે. આવી સીધી સાદી વાત છે. બસ મને સત્ય તીર્થ આત્માની ખરેખરી રૂચિ લાગે, આત્માની એટલે આત્મ સ્વભાવની, આત્મ પ્રાપ્તિની, નિર્દોષતાની ખરેખરી રૂચિ લાગે, ઉપર તપકે નહીં, તેને ચોવીસે કલાક એનું જ ચિંતન બોલન અને ખટક રહ્યા કરે. આ તો આપણા મુમુક્ષુ એમ કે કાંઈ તો સ્વાધ્યાય પૂરો થાય પછી ખલાસ, પછી આ કાંઈ યાદ આવતું નથી. પછી ચોવીસ કલાકે ફરીને એક વાર આવીએ ત્યારે આ બધો વિચાર કરીએ છીએ, ભૂલી જવાય છે, બીજા કામકાજમાં બધું ભૂલી જવાય છે. તો એ એમ સૂચિત કરે છે કે આ જીવને પોતાનું હિત કરવાની રૂચિ નથી. રૂચિ હોય એને દરકાર હોય, હોય એને હોય પાછું જ્યાં પોતે લાગે વળગે છે ત્યાં લાભ નુકસાનની બધી દરકાર કરે છે. તો આ નુકસાન સમજાણું હોવા છતાં સમજાણું નથી. જગતના ઉદયમાં કાર્યો કરીએ અને સંયોગને જાળવીએ, સંયોગને સુધારીએ, સંયોગની દરકારને સાવધાની રાખીએ તો નુકસાન ન જાય, અને નહીતર નુકસાન જાય. આ લાભ નુકસાન સમજાણું છે, આત્માનું લાભ નુકસાન સમજાણું છે. એનું ચિહ્ન બતાવ્યું છે કે જેને આત્માની ખરેખરી રૂચિ લાગે જાગે તેને ચોવીસે કલાક એનું જ ચિંતન ગોલન અને ખટક રહ્યા કરે. ચિંતન ગોલન રહે એટલે એમ નહીં કે ચાલો ચિંતન ગોલન તો રહે છે ને, આત્માના વિચાર તો આવે છે ને, આપણે કાંઈ બીજા વિચાર કરતા નથી. આ નિવૃત્તિ લીધી હોય એને માટે છે. પ્રવૃત્તિમાં પીડ્યા હોય એ પ્રવૃત્તિમાં તન્મય થઈ જાય છે, નિવૃત્તિ લીએ છે એ વળી પાછા એમ ફસાય છે કે ચાલો આપણે શાસ્ત્રો વાંચીએ છીએ આખો દિવસ, તત્વનો વિચાર કરીએ છીએ, એની ચર્ચા વાર્તા કરીએ છીએ, એનો ચિંતન વિચાર એનું ચાલે છે. એમ નહીં, એ ચિંતન ગોલન ચાલે તો પણ એમાં ખટક રહ્યા કરે. એક શબ્દ લીધો છે ખટકે. ભવભ્રમણના નાશનું કારણ તેવું સમ્યક દર્શન અને સ્વાનુભૂતિ ઉત્પન્ન નથી થઈ એની ખટક છે. મારું પરમેશ્વર પદ મારાથી જ દૂર રહે એનો વિયોગ એને સાલે છે. પ્રિયજનનો વિયોગ માણસને સાલે છે. છોકરીને સાસરે બોલાવે તો આંસુડા પાડે છે, પાડે છે કે નહીં? ભલે ગામમાં ને ગામમાં સાસરું હોય તો અહીંયા પરમેશ્વર પદનો વિયોગ ચાલે છે. દુખાય તેને લેન કરીએ છીએ, આપણને કાંઈ વાંધો નથી, આપણું જીવન ચાલે એવી વ્યવસ્થા છે. શીખશો, આ વ્યાજ આવે છે, કા દુકાન ચાલે છે, પણ વાંધો નથી. બાકી તો ગમે એટલી મૂડી હોય તો વિશ્વાસ ન કરે, મૂડી નથી ખાવી હું કે. એમાં એટલી વિચક્ષણતા આવી ગઈ છે ને, જે બાહ્ય જીવન છે એમાં એટલી વિચક્ષણતા આવી ગઈ છે. બુદ્ધિનો ઉપયોગ ક્યાં કર્યો છે, શક્તિનો ઉપયોગ ક્યાં કર્યો છે, દેહાર્થમાં, આત્માર્થમાં
નહીં.
મૂડી ખાય છે અને કા મૂડી બાળે છે, નહીતર તો પુણ્યના ઉદયનો હોય તો એ તકનો લાભ લેવો જોઈએ. કે જો તારે બીજી ઉપાધિ નથી, એવો રોગ નથી આવ્યો, એવી દરિદ્રતા નથી આવી, એવી કોઈ પ્રતિકૂળતાઓ ઊભી નથી થઈ, તો કોઈ દુશ્મનાવટ બીજું ત્રીજું કાંઈ ને કાંઈ ચાલતું એવું કાંઈ નથી, તો આ તકનો તું લાભ લઈ લે. તારા પરિણામ બીજે ખેંચાય એવી બહારની પરિસ્થિતિ નથી, તો તું પરિણામ આત્મામાં લગાવવા માટે આ તકનો તું લાભ લઈ લે. જો લાભ નહીં લે તો પુણ્ય બળી જશે. બળી જશે એટલા માટે કહેવાય કે કોઈ ચીજ બળી જાય ત્યારે રાખ હાથમાં આવે છે, જેની કાંઈ કિંમત નથી. 100 રૂપિયાની નોટ બળી જાય તો એ રાખનો શું ઉપયોગ કરવો? હોની નોટનો રાખ છે ને, પણ આજે આવડી સામાન્ય પસ્તી છે. રાખ એ રાખ છે, પછી હોની નોટની હોય કે પસ્તીની હોય, એ પરિસ્થિતિ થાય છે કે પુણ્ય જાય છે કાંઈ રે હાથમાં એનો ઉપયોગ આવતો નથી, એટલે પુણ્ય વાપર્યા, પુણ્ય ભોગવ્યા નહીં પણ પુણ્ય બાળ્યા એમ કહેવામાં આવે છે. એમ છે ખરેખર. આખો દી વેપાર કરવા ગયો પણ કઈ હાથમાં આવ્યો, સાંજે ચિંતા થવી જોઈએ. શું રોજ શાંત પડે ને, રોજ ઓછામાં ઓછી એટલી સાંજે થાય એમ નહીં. જેને ખટક છે એને તો અવારનવાર ખટક થાય છે, પણ નહીતર ઓછામાં ઓછો એટલો તો એને ફટકો લાગવો જોઈએ. આજની હાનિ પડી ગઈ, આયુષ તો કપાય છે કે નહીં, માટે આજનો દિવસ ગુમાવ્યો, આજનો દિવસ ઓર ગુમાવ્યો, ઓર આજનો દિવસ ગુમાવ્યો, તો ચટપટી હાલે. પણ ઠીક છે, હું પેલા ભાણામાં જમીએ છીએ, આપણને શું વાંધો છે, તકલીફ તો નથી. એ છે કે આગળ દુર્દશા છે, અત્યારે તને નહીં ખબર પડે, આગળ બહુ દુર્દશા છે. અરે જોવા ઉભો ન રહીએ, આ મૃત્યુની વાત ક્યાં સાંભળવા રહીએ છે? મગજમાં જો તમે ઘરમાં કોઈ મોતની ચર્ચા કરો કે ભાઈ હવે આને આટલી ઉંમર થઈ, તો કે એ વાત મૂકી દીધી, શું કે એવા અશુભ પ્રકરણની વાતો ન કરવી, કોઈ સારી વાત કરો એમ કે શું
એને ભય લાગે.
એ ખબર છે કે નિશ્ચિત વસ્તુ છે, કોઈ અમર પટો લઈને નથી આવી, પણ વાત કરવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી. બીજી આગળની વાત તો ક્યાંથી જઈને સાંભળે ને વિચારવા તૈયાર થાય, એવી વાત છે. સાધક જીવને બીજી જ વાત છે. એક બહુ સારી પરિસ્થિતિ એ છે કે જો કોઈ જીવ મૃત્યુના કાળે પુરુષાર્થ કરી શકે કે પુરુષાર્થમાં પ્રવેશ કરી શકે કે વલણ બદલે, તો એનું ફળ બહુ મોટું છે. બીજી રીતે વાતને જરા વિચારીએ કે અત્યારે આપણે આત્માનો વિચાર કરવા બેઠા છીએ, એક કલાક સ્વાધ્યાય કરવો છે, શ્રી ગુરુના સત્પુરુષના વિતરાગના વચનો સામે રાખીને આપણે આત્મ સ્વરૂપનો વિચાર કરીએ છીએ, ત્યારે જે પરિણામ છે, અને પ્રાણ છૂટવાના કાળે જે પરિસ્થિતિ છે જીવની, એ વખતે જો આ વિષય સામે લઈએ, જે આત્માનો વિષય અત્યારે નવરાશના વખતે લઈને બેઠો છે, આ તો ઉદયાધીન છે, પ્રવૃત્તિ બોલો, ઉદય શરીર ત્યાગનો છે, અને એ વખતે ઉદયની સામે પૂરે જે ચાલ્યો, એટલે કે જ્યારે કોઈ મારવા આવે ત્યારે જ એને લાઠી ચલાવી, અત્યારે લાઠીના દા શીખે છે, કોઈ મારવા આવે ત્યારે આમ પુરુષાર્થ થાય, આમ પુરુષાર્થ થાય, આમ પુરુષાર્થ થાય, પણ જ્યારે ખરેખર મૃત્યુ આવે ત્યારે ઘેરાઈ જાય ઉપયોગ અને દેહની અંદર તન્મય થઈ જાય, તો એ બહુ ભાગે લેશિયા બગાડીને દુર્ગતિમાં ઉપજે છે. પણ જો એ કાળે કોઈ પુરુષાર્થ કરે એવો લક્ષ્ય હોય, એવો અભિપ્રાય હોય, તો એનું ફળ બહુ મોટું છે, એનું ફળ ઘણું મોટું છે, એવો વિષય છે. એટલે કઈ તો એમ કે છે પણ જીવન જ એવું કરી નાખે, આત્માર્થીનું જીવન જ એવું હોય કે એને આત્માનું ચિંતન ગોલન ચાલે અને પ્રાપ્તિ ન હોય ત્યાં સુધી એને ખટકે, અપ્રાપ્તિ નહીં એને ખટક રહે. પ્રાપ્તિ થયા પછી સંતોષ નહીં થાય, કેમ કે પછી તો પૂર્ણ પદ છે એનું લક્ષ થઈ ગયું, એટલે અવસ્થા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પુરુષાર્થમાં જંપીને બેસવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એ પહેલા એને ખટક રહ્યા કરે, ઊંઘમાં પણ એનું એનું એ રટણ ચાલ્યા કરે, જાગતો તો ભૂલે નહીં પણ ઊંઘમાં ભૂલે. આવી એક ચોટ લાગવી જોઈએ માણસને, ચોટ લાગે છે કોઈ એવા પ્રસંગ બને ત્યારે તો ભૂલતો નથી જિંદગી આખી, કે હવે આ ઘા પીડ્યો છે એ નહીં ભૂલાય. એમ આત્માના સ્વભાવનો અને આત્માના અનુભવનો અને પોતાના હિતનો એ પ્રકારે અભિપ્રાયમાં આવવો જોઈએ. જાગતા તો છે પણ ઊંઘતા પણ એ જ રટણ ચાલે, એવું ખરેખર જેને પ્રાપ્તિ થાય છે એ પહેલા એને એવું બને છે. આવી સ્થિતિમાં પ્રવેશ થયા વિના કે આવી સ્થિતિમાંથી પસાર થયા વિના કોઈને સીધું સમ્યક દર્શન ને ધર્મ થઈ ગયો હોય કોઈ ત્રણ કાળમાં બની નથી, બની શકતું પણ નથી. આ પરિસ્થિતિ છે, આ બધી અનુભવની પરિસ્થિતિ બધી છે કે જેને પોતાનો પરમાત્મા થી દૂર રહેવા યોગ્ય નથી, પોતાના પરમપદ થી દૂર રહેવું નથી, રહેવામાં ભયંકરતા ઘણી છે, દૂર રહેવામાં ભયંકરતા ઘણી છે અને નજીક રહેવામાં સાદી અનંત અનંત સમાધિ સુખનો છેલ્લો અંજામ છે. આ વાતની જેને તુલના થઈ ગઈ છે, તોડી છે જેને પોતાના મતિમાં, એની આ દશા થાય છે કે એને ચોવીસે કલાક એની ખટક રહે, ઊંઘમાં પણ એનું રટણ રહે, એના ચિંતનમાં ગોલનમાં ઊંઘ આવી ગઈ, ઊંઘમાં એ જ ચાલ્યું, જાગે ત્યારે એને એમ લાગે કે ઊંઘમાં આ જ ચાલ્યું છે, બીજું નથી ચાલ્યું. આ વેપારીને ચાલે છે કે નહીં, સપના એના આવે, ભાવ વિધાન ભાવ ગેટ્યા, સટોડિયાને તો બહુ જોઈએ શું બતાવે છે, એનું રટણ બહુ થઈ ગયું છે. જાગતા તો એને એ જ વાત હતી, ખાય તો ખાવામાં ધ્યાન ન હોય, ખાય તો ખાવામાં ધ્યાન ન હોય, એ ચીજની ધૂન લાગી ગઈ હોય તો ઊંઘમાં એને એ ગાલે, એવું આત્મા માટે થઈ ગયું, એથી વિશેષ થઈ ગયું જોઈએ. બોલું તો સાધારણ છે, અવસ્તુ છે, શાશ્વત નથી, શાશ્વત નથી તો થોડો કાળના સંયોગ રૂપ છે ને એ પણ નક્કી નથી, એનું ગોલન રટણ ચાલે તો મરી જ જાય એવું કઈ નથી, દરિદ્રતા આવે હોય જાય, અહીં તો એવી પરિસ્થિતિ નથી. અહીંયા તો બરાબર પ્રવેશ કરે માર્ગમાં તો એની સફળતા નિશ્ચિત જ છે, એવો અનંત આત્માઓ પામ્યા અને અનંત પામશે એમાં અપવાદ ખાતર કોઈ નિષ્ફળ જાય એવો એક કેસ નથી. નસીબ હોય તો મળે એવું આમાં નથી, નસીબ થી પાર છે, આ પુરુષાર્થ આધીન છે. ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે, ત્યાં સુધી કે અરે નરકમાં પડેલો નારકી, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સમર્થ દ્રષ્ટાંતથી વાત
કરી,
અરે નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પડ્યો હોય એ તો અહીંયા સાંભળી ન શકે કોઈ, એક સેકન્ડનું દુઃખ વર્ણવી ન શકાય, નારકીના એક સેકન્ડનું દુઃખ કહી ન શકાય. એ વખતે પણ પૂર્વે સત સાંભળ્યું હોય, પૂર્વે સાંભળ્યું હોય પછી પાછો પાપ કરી ગયો હોય, આગળ પાછળ પાપ કર્યા હોય, વચ્ચે કંઈક રૂચિથી ઝીલી લીધું હોય, તેનું સ્મરણ કરી ફરાક દઈને અંતરમાં ઉતરી જાય છે. જાતિ સ્મરણ છે ને એને, તો જાતિ સ્મરણ શું અવધિ જ્ઞાન યાદ આવે છે, ઉપયોગ મૂકે અને બરાબર સાંભળે, ફલાણા મહાપુરુષ હતા એના સાનિધ્યમાં જવાનું થયેલું, આવી કોઈ વાત કરી વેદનાથી જુદો પડી જાય છે. એ વખતે ચારે બાજુ ઘેરાયેલો છે તો એનો પુરુષાર્થ બહુ જબરદસ્ત કામ કરે છે. અહીંયા એ કારણ છે કે ત્યાં તો બીજું સૂજે જ નહીં, ત્યાં દુઃખને દુઃખની ચીસો પાડવા સિવાય બીજું કાંઈ થાય જ નહીં, એના બદલે ત્યાં અહીંયાથી પાછો ફરે, તો અંદરની શક્તિ જબરદસ્ત કામ કરે છે. ચમત્કારિક વિષય છે. કપરા ઉદય વખતે, તીવ્ર પ્રતિકૂળ ઉદય વખતે જો આ જીવ ઉદયથી પાછો ફરીને અનુદય સ્વરૂપ આત્માનું લક્ષ્ય કરે ને એનો રસ્તો પકડે તો એનું ફળ કોઈ ચમત્કારિક છે, ચમત્કાર થાય અંદર, એવો વિષય છે. અવધિ જ્ઞાન ની અવધિ, અવધિ એટલે મર્યાદા, લિમિટ, અવધિ એટલે લિમિટ. હા, અવધિ જ્ઞાન હોય છે પણ અવધિ જ્ઞાન એક સામાન્ય અવધિ જ્ઞાન, એટલે અવધિ ની પ્રકાર નું જ્ઞાન, અવધિ જાતિ નું જ્ઞાન. એના એના જગતની મધ્યમ ઉત્કૃષ્ટ ત્રણ ભેદ થી માંડીને અસંખ્ય ભેદ છે. જાતિ સ્મરણ મતિ જ્ઞાન નો ભેદ છે. જાતિ સ્મરણ છે એ સ્મૃતિ છે, સ્મૃતિ છે એ મતિ જ્ઞાન નો ભેદ છે. આ મતિ શ્રુત પછીની એક ચીજ છે જેને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. મતિ શ્રુતમાં એનો સમાવેશ નથી, એના કરતા બહારની વાત. એ દરેકને જુદું જુદું હોય છે, દેવલોકના દેવોને જુદું જુદું હોય છે, નારકીના નારકીને જુદું હોય છે, કોઈ ક્ષેત્રમાં કોઈ કાળમાં મનુષ્યોને થાય છે. તીર્થંકર આદિ તો લઈને જ આવે છે, ત્રણ જ્ઞાન લઈને જ આવે છે, તો મતિશ્રુતને ઉદય તો લઈને આવે છે. એટલે કોઈ જુદા કેટલા કાળ કેટલા ક્ષેત્ર એમ ભિન્ન ભિન્ન એની મર્યાદા છે, એક સરખી નથી. અરે નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પીડ્યો હોય તે વખતે પણ દ્રષ્ટાંત એટલા માટે આપે છે, કારણ કે થોડીક પ્રતિકૂળતા હોય, થોડીક અનુકૂળતા ન હોય, સહેજ તબિયતમાં પંચર પડે, માથું દુખે, આખે આખો ઘેરાઈ જાય, થોડીક વેદનાને થોડીક પીડા થાય, એટલે આ દવા લો ને તે દવા લો, આમ મટાડું ને તેમ મટાડું, જલ્દી હાન પહેલા મટી જાય તો રાતે ઊંઘ આવી જાય, એની પાછળ પડી જાય છે. કે છે કે આત્માને ક્યાં વિસ્મરણ કર્યો, ભીષણ વેદનામાં પડ્યો હોય તે વખતે પણ, એટલે પૂરી પ્રતિકૂળતા છે. પૂર્વે સત સાંભળ્યું હોય તેનું સ્મરણ કરી ફરાદ દઈને અંતરમાં ઉતરી જાય છે, એટલો પુરુષાર્થ ઉત્પન્ન થાય છે, અંદરમાં ઉતરી જાય આત્મામાં, પ્રદેશે પ્રદેશથી અનુભવ કરી લે એવો પુરુષાર્થ એવી પ્રતિકૂળતાના સમયમાં કરે છે. જો કે આત્માર્થીને તો પ્રતિકૂળતા એ જ અનુકૂળતા છે, શ્રીમદજીએ લીધું છે. સામાન્ય રીતે સંસારમાં કોઈ પ્રતિકૂળતાને ચાહતા નથી અને ઈચ્છતા નથી, પણ આત્માર્થીને તો પ્રતિકૂળતા એ જ અનુકૂળતા છે. એમણે તો લખ્યું છે કે મુમુક્ષુ જીવને આ કાળમાં પ્રતિકૂળતાઓ આવવી તે તરવા બરાબર છે. આમંત્રણ આપે છે. એને ડર નથી કે પ્રતિકૂળતા આવશે તો મારું શું થશે, મને કોઈ મદદ કરશે કે નહીં, કે તારે મદદની જરૂર નથી. અંદરમાં આનંદ શક્તિનો ધણી તું ઊભો છું, કોઈની મદદનો વિકલ્પને વિચાર કરે છે શું કરવાનું, જુદી જ વાત છે. અહીં તો સમર્થ દ્રષ્ટાંત લીધું છે અને એ દ્રષ્ટાંતે એમ કહેવા માંગે છે કે તારી નાની મોટી પ્રતિકૂળતાને તું અનુકૂળતામાં પલટાવી નાખ. પ્રતિકૂળતા આવી હોય તો અનુકૂળતામાં લઈ જાય એને, એ વખતે તારો રસ્તો વધારે જોરથી પકડ, રસ્તે વળવાનું જોરથી પ્રયત્ન કર, એ કરવા જેવું છે. પ્રતિકૂળતાનો પ્રતિકૂળતા તરીકે લક્ષ્ય લેવા જેવું એમ કેમ
દેવ શ્રીમંદર ભગવાન જય ઓમ કૃષ્ણ.